તારીખ 11-2-1988 શ્રી પ્રયોજન સિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 2.
હિત અને કલ્યાણની ભ્રમણાથી એનું પોષણ કરે છે. ગુરુદેવ કહે છે કે એને કષાયખાનામાં આવી જાય છે, કતલખાનામાં. એક શુભ ભાવ ની મીઠાશ, એક પર સત્તા વાળા તત્વોને ગ્રહણ કરવાનું અભિમાન અથવા ત્યાગ કરવાનું અભિમાન, એટલે કે પર પદાર્થ ના કરતા હર્તા થવાનો વિષય, એક મિથ્યાત્વ નું પોષણ છે, મિથ્યાત્વ છે, એ પણ સાત વ્યસન કરતા મોટું પાપ, મોટું પાપ છે, અથવા સર્વાધિક સર્વથી મોટું પાપ છે. વિચારણીય વિષય એટલો છે. ઘરની અંદર સુવાના ઓરડાના બેડરૂમમાં કાળો નાગ હોય તો ઊંઘ આવતી નથી. આ તો કલ્પના છે, કોઈના ઘરમાં છે નહીં, પણ એ વિચાર ને એ વાતમાં એવું શું છે? અને મિથ્યાત્વ ઘરમાં છે છતાં ઊંઘ આવે છે, તો એ બે વાતને વચ્ચેને વિચારમાં સમજવામાં શું ફેર છે? પેલું કલ્પના છે અને હકીકત નહીં હોવા છતાં પ્રત્યક્ષવત વિચારવામાં આવે છે, પ્રત્યક્ષ નહીં હોવા છતાં પ્રત્યક્ષવત વિચારવામાં આવે છે. કાળો નાગ બેઠો હોય, સુવાનો ક્યાં પ્રશ્ન છે? રૂમમાં પગ મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈ ચાદર ઉઠીને સુઈ જાય તો પ્રશ્ન રહેતો નથી કે ઊંઘવા માંડે, પણ રૂમમાં પગ મૂકે નહીં કે અંદર ફણીધર બેઠો છે. વિચારમાં વસ્તુ સ્થિતિ કોઈ હકીકત છે નહીં આવી અત્યારે, તો પણ એને પ્રત્યક્ષ વક્ત જોઈને એની અસર બરાબર સમજી શકાય છે. અને જે મિથ્યાત્વ હકીકતે બેઠું છે કે એક કાળા નાગ કરતા અનંત કાળા નાગનું કામ કરે છે, પણ એની પ્રત્યક્ષતા, એની હૈયાતી ભાસતી નથી, દેખાતી નથી, એ દેખવાની નજર નથી, એ દેખવાનો દૃષ્ટિકોણ નથી. એ દૃષ્ટિકોણ ખુલવા માટેનો આ વિષય છે. કયા કયા પરિણામે તે મિથ્યાત્વ વળગે છે અથવા થઈ રહ્યું છે, કે જે સર્વાધિક પાપ છે અને સર્વાધિક ડરવા જેવો વિષય છે, ભય પામવા જેવો વિષય છે, એનો દૃષ્ટિકોણ નથી, તો એમને આનંદ સંસાર ચાલ્યો ગયો. એ દૃષ્ટિકોણ ખોલવા માટેના વિષય આ ગ્રંથનો વિષય છે. એટલે ગુરુદેવના વચનામૃતમાં એ વાત વિશેષ આવી છે. જગતમાં આથી કોઈ મોટું પાપ જ નથી. મિથ્યાત્વથી જગતમાં સાત બે સંસારોથી મોટું પાપ ગણવામાં આવે છે, એનાથી મોટું પાપ ખરેખર પાપ છે. આમ કોઈ પાપી કહે, ચોર કહે કે કોઈ પણ, અને એ વાત સહન કરવી મુશ્કેલ છે. સર્વથી મોટું પાપ પોષે કે સર્વથી મોટું પાપ રાખે અને એને ખબર પણ ન હોય, આ એક બહુ દયાજનક અને દુઃખજનક સ્થિતિ છે. ખબર પડવાની વાત છે. દુર્ભાગ્ય એની ખબર નથી, પણ હવે ખબર પડે તો પોતે તરવા ઈચ્છતો હોય તો તરી શકે, બચવા ઈચ્છતો હોય તો બચી શકે. એટલે મિથ્યાત્મના ભયંકરતાનો વિષય શ્રીમદજીના શબ્દોમાં એ આવ્યો કે મને કોઈ પૂછે તો હું સાતમી નારકીને પસંદ કરું છું, દર્શન મોહને હું પસંદ કરતો નથી. અત્યારે જે લોકો પાપ કરે છે, અહીંયા જે મનુષ્ય પાપ કરે છે, એ તો બીજી નારકેથી કોઈ આગળ સામાન્ય રીતે નથી જતા. અહીંયા દેવલોકમાં પાંચમા દેવલોકથી ઉપર નથી જતા, અહીંયા બીજી નારકેથી નીચે નથી જતા. સાતમી નારકેનું પાપ છે, એનાથી મોટું પાપ છે મિથ્યાત્મ મોહને હું સંમત કરતો નથી. એને પોતાને એ વાત કેટલી સ્પષ્ટ છે, મિથ્યાત્મની ભયંકરતા કેટલી સ્પષ્ટ છે પોતાને. સાતમી નારકી અને મિથ્યાત્મ મોહ બેમાંથી એકને પસંદ કરો એમ કહે છે. સાતમી નારકી મને મંજૂર છે, મિથ્યાત્મ મોહને હું પસંદ કરતો નથી. કેટલું કેટલી સ્પષ્ટતા વધે છે પોતાને. જે વિષયની અસ્પષ્ટતાને લઈને જીવ ક્ષણે ક્ષણે દર્શન મોહને બાંધે છે અને દર્શન વધારે છે, એ દર્શન મોહ વિષયની સ્પષ્ટતા કેટલી વર્તે છે એવો વિષય છે. ત્યાં સુધી આપણે ચર્ચા ચાલી છે. ત્યાર પછી માં શ્રીમદજીનું વિવચન છે, એમાં બીજા કર્મોની સાથે સરખામણી કરી છે. જે મોહની કર્મ છે એ બળવાનમાં બળવાનનું કર્મ છે, મોહની કર્મમાં ઉદયને મોહ ભાવ થાય છે એ પણ બીજા કોઈ પ્રકારના કર્મ બંધાય એનાથી વધારે બળવાન અનિષ્ટ ભાવ છે. અને આ એકને જો ટાળવામાં આવે તો બીજા આપોઆપ ટળેલા સમજવા. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી, પછી કોઈનો પગ નહીં ટકે. મોક્ષ માર્ગની આ એક સુંદરતા છે કે પ્રારંભમાં દર્શનમોહનો નાશ થાય છે, દર્શનમોહ ટળે છે, બાકીના તળું કર્મો ક્રમશઃ ટળે છે. એટલે શાસ્ત્રમાં વધુમાં વધુ ઉપદેશ એના માટે છે. જૈન શાસ્ત્રમાં વધુમાં વધુ ઉપદેશ દર્શન મોહને ટાળવાનો છે. કેટલો બધો વિસ્તાર થઈ શકે એના ઉપરથી સમજવા જેવું છે. જગતમાં એ કોઈ હિંમત વાળો માણસ હોય તો એને ટેકાદાર થાય, એને લોકો સામૂહિક કોઈ પરાક્રમ કરે છે. મૂળ માણસ જો ગયો નેતા બધું વિખાઈ જાય છે, કેમ કે બીજા લોકોમાં તો કોઈ ખાસ એવું ખાલી ટેકેદારો નતા, એને એમ એક જૂથનું બળ ગણાતું હતું એવું જ આમાં છે. દર્શન હોવો ને એને લઈને ઓળખતા કર્મો, એને લઈને સંસારનો આખું ભૂત દેખાય છે, ભૂતાવળ દેખાય છે. આવો મોટો સંસાર કેવી રીતે તરાય, આવો સંસાર કેવી રીતે તરાય. પણ એક દર્શન હું મળ્યો, પાછળ બધા એને ટેકેદારો તો બધા મૃતપ્રાય જ છે. પછી સંસાર જીતવો એ કોઈ મોટી વાત નથી. મૌનિક કર્મની વિશિષ્ટતા વ્યાખ્યાનુસારમાંથી મૌનમાં પણ બે ભેદ છે, દર્શન મૌન અને ચારિત્ર મૌન. અને ચારિત્ર મૌનનું બળ પણ દર્શન મૌનના બળને લઈને છે. જો દર્શન મૌન લ્યો તો ચારિત્ર મૌન નિર્બળ થઈ જાય છે, અથવા ચારિત્ર મૌનને લઈને રાગ દ્વેષ મૌનના પરિણામ થાય એ રસ વગરના થઈ જાય છે, નિરસ પરિણામ થઈ જાય છે, શક્તિ વગરના લુખા પરિણામ થઈ જાય છે. એથી ચારિત્ર મૌન ટકી શકતો નથી. એટલે એમાંથી એ સિદ્ધ થયું કે સૌથી વધુ અહિત કરનાર દર્શન મૌન છે. એના સમર્થનમાં જ આત્મનો બીજું વચન છે, કર્ણાનુયોગના ગ્રંથનો આધાર છે. સમ્યક દર્શન છે એ મિથ્યાત્મનો પ્રતિપક્ષી ભાવ છે, અને જન્મ મરણની પરંપરારૂપ સંસારને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય શેષ કર્મોમાં નહીં હોવાથી સાચો શત્રુ દર્શન મૂળ છે. શેષ કર્મ તો તેને આધીન છે, તો બધા એના ટેકેદાર છે. બાકી ટેકેદારમાં કોઈનામાં પાણી નથી. જે દર્શન મોહ છે એને લઈને જોર કરે છે, દર્શન મોહ બધાનો જોર ખલાસ. અહીંથી વિષયનું ઉદઘાટન છે ગ્રંથના, કે જો અનંત દુઃખનું મૂળ દર્શન મોહના પરિણામ છે, એ પરિણામ પણ તીવ્ર રસવાળા અને મંદ રસવાળા એમ બે પ્રકારે પ્રવર્તે છે. જે મંદ રસવાળા છે એમાં દર્શન મોહનું બળ ઘટેલું છે, અને જે તીવ્ર રસવાળા છે એમાં દર્શન મોહનું બળ વધારે છે, વિશેષ કરીને છે. અને સામાન્યપણે દર્શન મોહ અગ્રહિત મિથ્યાત્વ રૂપે સર્વ પ્રાણીઓમાં, સંસારી પ્રાણીઓમાં છે. વિશેષ તીવ્રતા થતા અથવા મનુષ્ય ભાવમાં બુદ્ધિપૂર્વક ધર્મમાં ભૂલો પડવાને લીધે, ધર્મના ક્ષેત્રમાં ભૂલો પડવાને લીધે, સાધનની ભૂલને લીધે, વિધિની ભૂલને લીધે, દેવગુરુ શાસ્ત્રની ભૂલને લીધે, તત્વની ભૂલને લીધે અનેક પ્રકાર છે. ભૂલ વધતા દર્શન મોહ તીવ્ર થાય, અગ્રહિતમાંથી ગ્રહિત મિથ્યાત્મા ચાલી જાય છે. આમ તો બીજા પંથો તો ચોખ્ખા ગ્રહિત મિથ્યાત્માના છે. સનાતન દિગંબર સંપ્રદાય છે એમાં અગ્રહિત મિથ્યાત્વરૂપ જૈનાભાસ છે, પણ એમાં પણ આ હિણો કાળ હોવાથી એમાં પણ ગ્રહિત મિથ્યાત્વના ઘણા પ્રકારો થઈ ગયા આ કાળના વિશે. અનેક દેવદેવલાને લોકો જૈન મંદિરમાં સ્થાન આપીને પૂજવા લાગ્યા, ભક્તિ પૂજા. દક્ષિણમાં તો વેદી ઉપર જ બિરાજમાન કરે છે, ઉત્તરમાં અને મધ્ય ભારતમાં તો નિજ મંદિરથી બહાર રાખે છે, બાજુમાં રાખે છે. દક્ષિણ ભારતમાં તો વેદી ઉપર જ દેવદેવલાને પથારી દે છે. પણ એ તો રાયખા એ અંદર બહારનો વાત તો પછી છે, રાયખા એ મોટી મોટી ગોટ છે. એનો વિકલ્પ જ કેમ હોય? પ્રવૃત્તિનો તો પ્રશ્ન જ નથી, એના વિકલ્પનો સવાલ નથી. બીજી ત્રણ
ગતિમાં
તો પ્રશ્ન નથી, કાંઈ નારકીમાં પ્રશ્ન દેવલોકની અંદર તો કોને ખબર, એટલો બધો બહુ ખ્યાલ નથી, પણ ત્યાં કયા મનુષ્ય જેવો ત્યાં ક્ષુભક્ષમ ઘણો છે, બુદ્ધિનો ઉઘાડ છે ને કાંઈ ગડબડ થતી હોય. શાસ્ત્રમાં તો કોઈ પ્રસિદ્ધ પણ આ વિષય નથી આપતો, અહીંયા તો નજરે દેખાય છે ગરીબ નિત્યાના પ્રકાર. મિથ્યાત્મનો જોર થાય ત્યારે ગ્રહિત મિથ્યાત્મ થાય. એટલે મિથ્યાત્મ ટાળવી એક વાત છે, પણ એનું જોર તો વધી જ ન જાય, એટલું તો ઓછામાં ઓછું એને લક્ષમાં ખ્યાલમાં આવે. એને માટે અનેક જાતના ભેદ પ્રભેદનો જે વિષય છે એનો વિસ્તાર કર્યો છે. માણસે શક્તિ ખર્ચવી જોઈએ, અથવા પોતાની સર્વશક્તિ આ જગ્યાએ ખર્ચવી જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. રોગ થાય તો કેવી ઉપાધિ થાય છે, આ માટે તો હારો, આ માટે તો હારો, 24 કલાક ક્યાંથી લક્ષ ન જાય. આ તો રોગ નો બાપ છે, અનંતા રોગ નો બાપ છે આપણને, એની ઉપાધિ જ ન લાગે. બહુ મોટી મુશ્કેલી છે આગળ ઉપર. અત્યારે ભલે કાંઈ ન લાગે, પણ આગળ ઉપર બહુ મોટી મુશ્કેલી. ઉપેક્ષા થાય છે એટલે યોગ નથી મળતો. જ્યાં મિથ્યાત્મને ટળવાનો અવકાશ છે એવો સંયોગ અને એવો પ્રકાર ઉત્પન્ન થાય, એમાં ઉપેક્ષા રહે એટલે કુદરતી એવો પ્રકાર સંયોગમાં ન ઉત્પન્ન થાય એવી સ્થિતિમાં મુકાઈ જાય છે. એવા ક્ષેત્રમાં ચાલ્યો જાય, એવા ભાવમાં ચાલ્યો જાય, એ
સ્થિતિ. સામાન્ય રીતે તો એમ મને સામાન્ય રીતે તો એમ મને કે આપણે દિગંબર છીએ, બીજા દેવને માને એટલે એ ગ્રહિત મિથ્યાત્વી. આમાં તો એમને કહ્યું કે નવ તત્વની વિપરીત શ્રદ્ધા,
હા,
એટલે તો એમાં નંબર પાછો
આમ આ તો વિષય ચર્ચો છે કે કોઈ પણ પ્રકારે વિપર્યાસ ઉભો થાય એટલે દર્શનમો નો પ્રભાવ મટી જાય છે, ત્યાં દર્શનમો નો રસ તીવ્ર થાય છે. એટલે ક્યાંય વિપર્યાસ ન થવો
જોઈએ.
એટલે તો એ વિષય આ ચર્ચામાં લીધો છે, કેટલા કેટલા પ્રકાર છે આના. અને અહીંયા તો જે પ્રકાર લીધા છે એ મુમુક્ષુને લાગુ પડતા જ પ્રકાર પાછા લીધા છે. આગળ અધ્યાત્મ લઈએ તો વિષયની અનંતતા છે, આપણે તો જે આપણને લાગુ પડે આપણે વિચારવા જેવા છે એ વિષયની જ અપેક્ષાઓ રહેલી છે. બીજી એથી બહાર જઈને એ મર્યાદાથી બહાર જઈને બીજી ચર્ચાઓને હાથમાં નથી કરવો. એટલે પછી દેવનું સુન, નારકીનું સુન, તિરિંચનું સુન, અન્ય મતેનું સુન કાંઈ
આમાં તો રિસ્પોન્સિબિલિટી બહુ વધી જાય, જવાબદારી બહુ વધી જાય. આપણે જે આમ કાઢી નાખીએ હવે આપણે અહીંયા આવી ગયા દિગંબરમાં, બીજા નથી એમ નથી
એમ નથી એવી જગ્યાએ તો એવી વાત ચાલે છે કે દેવગુરુ શાસ્ત્રનો વિતરાગી દેવગુરુ શાસ્ત્રનો સમીપ આવ્યો ત્યારે પહેલાં જે ગ્રહિત મિથ્યાત્મા દર્શનનું હતું એના કરતાં આ ગ્રહિતમાં ઘટ્યો, પણ ઓક્ષિંગને એ મારીએ તો પાછો દર્શન બહુ વધી જાય. તો અગ્રહિત ગ્રહિતને સાધે છે, અગ્રહિત સાધક છે અને ગ્રહિત વિચારવા સાધ્ય છે, જે દીપચંદજીએ સાધક સાધ્યના ભોગ લીધા છે એમાં પ્રવેશ થઈ જાય. મિથ્યાત્વનો એવી પ્રકૃતિ છે, એવો એનો સ્વભાવ છે, પ્રકૃતિ સ્વભાવ એવો છે કે આવી રીતે વિચિત્ર રીતે એની વધઘટ થાય છે. તો એમ થવું જોઈએ કે દર્શનમો ઘટ્યો અને સાચા દેવગુરુ શાસ્ત્રને સ્વીકારતો થયો, હવે તો ક્રમશઃ એનો દર્શનમો ઘટીને તૂટી જવો જોઈએ, નાશ થઈ જવો જોઈએ. પણ એમાં ઓગસંજ્ઞાએ રહે, એમાં લોકસંજ્ઞાએ પ્રવર્તે કે બીજા એમાં બીજા જે સંભવિત દોષો છે એવી રીતે પ્રવર્તે. દેવગુરુ શાસ્ત્ર ની સિદ્ધિ વિરાધના કરે તો દર્શન મોને વધારે છે, પણ દેવગુરુ શાસ્ત્ર ની આરાધના કરનાર પ્રત્યે વિરોધ થાય તો દર્શન એ દેવગુરુ શાસ્ત્ર ની વિરાધના છે, કેમ કે એ તો વિતરાગ છે, એને ક્યાં બીજે સીધું કઈ કરી શકાય છે. જે તત્વની સમજણમાં તલસ્પર્શી વિષય ગ્રહણ થઈને જે યથાર્થ જે તરવાની શ્રેણી છે એ યથાર્થતા માનવામાં આવે અને આત્માના વિકાસના માર્ગે ન ચડે. ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ ઘણો થઈ ગયો હોય પણ આગળ પાછા છબડા ઉભા થઈ જાય, કાં દેવગુરુ શાસ્ત્ર ની વિરાધના કરે, કાં દેવગુરુ શાસ્ત્ર ની આરાધના કરનાર પ્રત્યે પ્રતિકૂળતા કે વિરોધ કે એવું કરીને વિરાધના કરી દે છે. બંને એક જ વાત છે. પિતાના જેવું છે કે અમે તો મંદિરમાં જઈને મસ્જિદમાં જઈએ, એમાં હું મંદિરમાં તો જઈ જ છીએ ને, મસ્જિદમાં જઈ તો હું વાંધો, મંદિરમાં ન જતા હોય તો કયો તમે, મંદિરમાં જઈએ છીએ, પહેલા મંદિરમાં જઈએ છીએ, મસ્જિદમાં તો પછી જઈએ છીએ. અમે પતી ગયું તારે, તું મસ્જિદમાં જશે એનો અર્થ જ કે મંદિરમાં જતો નથી, પણ જઈએ છીએ તો કે જતો હોય તો નથી જતો. એવું છે કે આ જીવ અનંત કાળથી અનંત સંસારમાં રૂલે છે, જે જે દુઃખ ભોગવ્યા છે એનું ચલચિત્ર દેખાડે તો સ્વપ્નમાંય સંમત કરે એવું નથી, જાગતો તો એનો સ્વપ્નમાંય સંમત કરે એવું નથી, એમને એમ તો નથી થયું, કઈ અપરાધનું ફળ છે એ બધું. હવે એ અપરાધ કેમ મટે, એની કેટલી દરકાર છે, કેટલી ગરજ છે એ લાઈને ચડવાની, કેટલી દરકાર છે ને એની કેટલી જરૂરિયાત ભાસે છે, આના ઉપર બધો આધાર છે. જો મૂળમાં ભયંકરતા સમજીને જરૂરિયાત ન ભાસે ટાળવાની તો દશા એની એ છે જે અનંત કાળે થઈ તે છે. પછી વાત લીધી છે કે તીવ્ર મિથ્યાત્વનો વિષય તો એકાંતે નિષિદ્ધ છે, પણ મન મિથ્યાત્મની અંદર અનેક ભેદ પ્રભેદ પડે છે અને અનેક વખત મંદ મિથ્યાત્ થયા પછી પાછો તીવ્ર મિથ્યાત્મ જીવ આવી ગયો છે, કેમ કે મિથ્યાત્મ નાશ નથી કર્યો. પણ જે જીવ સમ્યક સન્મુખની દશામાં આવે એ સમ્યક સન્મુખની દશા છે એમાં દર્શનનો અત્યંત મંદ થાય છે, એ તબક્કામાં પ્રવેશ નથી કર્યો. દર્શનમાં બંધ કર્યો છે, પણ સમ્યક સન્મુખ થાય અને દર્શનનો જે બંધ થાય એ તબક્કામાં, એ સ્ટેજમાં જીવ કદી આવ્યો નથી. અને એ સ્થિતિમાં દર્શનમો અને એકદમ સ્થિતિહીન થઈ જાય છે, એકદમ દર્શનમોનો રસ ગળી જાય છે, અથવા દર્શનમોનો ભાવ લગભગ નિસર્વ થઈ જાય છે, એમ કહીએ તો ચાલે. તો પણ એટલું જ માત્ર પ્રયોજન નથી. આ વિશે એક જગ્યાએ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં સારી રીતે ચાલ્યો છે કે સમ્યક સંયુક્ત થયો હવે સમ્યક દર્શન પામશે માટે પહેલા સમ્યક સંયુક્ત થઈ જવું અને યથાર્થ નિર્ણય તો કરી લેવો, એટલું જ માત્ર પ્રયોજન નથી. એટલું જ માત્ર પ્રયોજન નથી એટલે એક બહુ નજીકની સ્થિતિ, સમ્યકની નજીકની સ્થિતિ હોવા છતાં વજન લઈ જઈશ તો દર્શનનો ભૂત છે, અહીંયા સીધું ઓળખશે, ખબર નહીં પડે. વળગું છે એ ત્યારે નહીં ખબર પડે, કેમ કે દર્શનનો મંદ છે ત્યાં, દર્શનનું તીવ્ર થશે ત્યારે ખબર પડશે કે આ ક્યાંથી થયું, શું થાય છે, કોઈ વાર સ્થૂળ પરિસ્થિતિથી ખબર પડે છે ત્યારે આ ક્યાંથી છે, આટલું બધું ગુરુદેવને સાંભળ્યા, આટલી બધી તત્વ ચર્ચાઓ કરી, આટલા બધા શાસ્ત્રો વાંચ્યા, વળી આ ક્યાંથી થઈ ગયું, કે એને ક્યારે ભૂત વળગ્યું હતું એને ખબર નથી. એને જોવા મંડે ત્યારે બધાને ખબર પડે કે તો ભૂત વળગ્યું લાગે છે, આટલું બધું ક્યાંથી થઈ ગયું, એનું કારણ કે ક્યાં ભૂલે છે એનું પોતાને ખબર નથી હોતી, કયા કઈ જગ્યાએ ભૂલ કરી બેઠો એ ખ્યાલ નથી આવતો. એટલે ભીત પ્રભેદ લેવાનું મુખ્ય કારણ એ છે. નહીતર તો સામાન્ય રીતે એક જ વાત છે કે કોઈ પણ ભોગે મિથ્યાત્મ ન જોઈએ અને કોઈ પણ ભોગે એનો નાશ કરવો જ જોઈએ, સમય દર્શનની પ્રાપ્તિ કરવી જોઈએ. પણ દર્શનોને વશ સામાન્ય કથનથી અસર નથી થતી, ભેદ પ્રભેદથી અસર થાય છે, એવો એક દર્શન મોહનો એક જાતનો પ્રભાવ છે. શાસ્ત્રમાં પણ ભેદ પ્રભેદ ચાલ્યા છે, એની પાછળ થોડો હેતુ છે. એટલે દર્શન મોહનો અભાવ થાય, અભાવ ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગનો પ્રારંભ થતો નથી, અને ત્યાં સુધી ભવભ્રમણની અનંતતાનો નાશ નથી થતો. પછી તો બે ચાર ભાવ એ ભવભ્રમણ ખરેખર ગણાતું નથી, પણ અનંતતા છૂટી ગઈ એ અભાવ થતા. એટલે એનો અર્થ બીજો એ થયો કે સૂક્ષ્મ પણ મિથ્યાત્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી અનંત ભવભ્રમણનું બીજ જીવંત છે, જીવતું બીજ છે. ડાક્ટર કોઈ અંગ ઉપર સડો થાય છે તો ક્યાં સુધી સાફ કરે છે, કે એકવાર લોહી નીકળીને ભલે દુખે પણ ત્યાં કોઈ સેપ્ટિક થઈ ગયું હોય, કરું પાસ થઈ ગયું હોય, રસી થઈ ગઈ હોય, એનો કણ પણ રહેવો ન જોઈએ, નહીતર એક કણ બીજું હેડવી નાખશે, બીજા લોહીને એ બગાડશે. એટલે અહીંયા પણ એ રીતે છે કે અનંતતા તૂટે એ તો નાશમાં જ તૂટે છે, સૂક્ષ્મ મિથ્યાત્મ પણ હોય તો અનંત ભવભ્રમણનું બીજ સાબુત છે એમ. એટલે એ વિષયની અંદર ક્યાંય ગફલતમાં રહેવાનો પ્રશ્ન નથી, દરકાર કરવાનો પ્રશ્ન છે. દેવગુરુ શાસ્ત્ર તો મજાને સત્શાસ્ત્રનું અધ્યયન તો કરીએ છીએ, શક્તિ પ્રમાણે બીજું બધું કરીએ છીએ એમ નહીં, એ કોઈ ગફલતમાં રહેવાનો વિષય નથી. બસ મિથ્યાત્મનો નાશ થવો જ જોઈએ કોઈ પણ ભોગે, એના માટે ગમે તે ભોગ આપવો પડે તો આપવો જોઈએ, આટલી તો એને અભિપ્રાયની અંદર માનસિક તૈયારી હોવી જોઈએ. કે સર્વસ્વ છોડવું પડે તો સર્વસ્વ છોડવાની તૈયારી છે. મિથ્યાત્વ છોડવું જ છે, તે છોડવું છે, આટલી એની તૈયારી આવી. પ્રાણ છૂટે તો છૂટે, સર્વસ્વમાં છેલ્લા એના પ્રાણ છે. પ્રાણ છૂટે તો છૂટે, મિથ્યાત્વને રહેવા નથી દેવું, એ વાત છે.
જે ઊંધા સિદ્ધાંતો પ્રરૂપે છે એને અનુસરે છે, જે અજ્ઞાનીઓની અનુમોદના કરે એને અનુસરે છે, એ બધા ઊંધા સંસ્કાર નાખવાના કામ થાય છે. કાલે દ્રષ્ટાંત વર્ણિજીના વખાણ કર્યા છે, એની પાછળ અનુસરે. તમે બહુ સારું કરો છો, તમે સારો પ્રચાર કરો છો, તમે સારો લખો છો, છેતરાય જાય, બને કે ન બને તો છે, એ મોટો ગુનો છે. બહુ જવાબદારી નો વિષય છે. ડીગો છે એને વધુ પુરુષાર્થ ઊંધાઈમાં જવાનો કર્યો છે, એટલે એને, એટલે તો દ્રવ્યલિંગી નો દ્રષ્ટાંત આપ્યું સુગાનીજીએ, કે દ્રવ્યલિંગી નો પુરુષાર્થ ઘણો છે. મુનિ દીક્ષા અંગીકાર કરી છે, પંચ મહાવ્રત 28 મૂળગુણ નિરતિચાર પાળે છે, પંચાચાર ને જ્ઞાનાચાર દર્શનાચાર તપાચાર વિર્યાચાર ને બરાબર પાળે છે, એને સોળું થવા માટે એથી વધારે પુરુષાર્થ લગાવવો પડશે ત્યારે સોળો થશે, એમ કીધું. બરોબર, એટલે પ્રારંભ જ નથી. એટલે ક્યાંય ગફલતમાં ન રહેવાય અને ક્યાંય અટકી ન જવાય એની પૂરી તકેદારી, પૂરી જાગૃતિ, પૂરી દરકાર આવશ્યક છે. મિથ્યાત્વની સાથે અનંતાનું મંદિરનો વિષય પણ આમાં ચર્ચો છે, કેમ કે એનો અવિનાભાવી કશાય છે. ચારિત્ર મુનિ પ્રકૃતિ, પણ દર્શન મુનિ સાથે એનો અવિનાભાવી પણ એ સંબંધે પણ નીતિ છે. એવું છે કે અટકવાનું તો મુખ્ય કારણ સંતોષ જ છે, સંતોષ જ છે. પરિણામમાં કાંઈ ને કાંઈ કાર્ય થાય જ છે, અને જેને ઉપર છલનું પણ, ઉપર ઉપરથી પણ એમ સમજાણું છે કે મારે મારું કલ્યાણ કરવું છે, મારે ધર્મ કરવો છે, એ કાંઈક ને કાંઈક તો કાર્ય કરશે. પરિણામ તો ક્રિયાશીલ વસ્તુ છે, કાંઈ ને કાંઈક કાર્ય થવાનું, એ કાર્યની અંદર સંતોષ થયો, એ મિથ્યાત્મનું મોટામાં મોટું. જેમ જ્યાં જ્યાં શિંગડું હોય ત્યાં ત્યાં તિલિંજ હોય, તિલિંજને શિંગડાવે મનુષ્યને તો હોય ને, ઢોર ટાકરને શિંગડાવે, એ શિંગડા જેવી વાત છે. પર્યાયમાં ક્યાંય સંતોષ થયો એટલે એ મિથ્યાત્મનું મોટામાં મોટું ચિહ્ન છે. મોટામાં મોટું છે, અથવા જે દર્શનને લઈને જીવ અટકે છે, કેમ કે દુઃખ નથી લાગતું. દુઃખ ભાવ હોવા મિથ્યાત્વમાં આનંદ તો દુઃખ છે,
અને મિથ્યાત્વને સાથે જે પરિણામ મિથ્યાત્વ સહિતના જે વર્તે છે એમાં પણ દુઃખમય પરિણામો છે. ક્યાંય આત્મસત્વ પ્રગટ્યું નથી, બરાબર છે? દુઃખ નહીં લાગવાનું કારણ શું છે? સંતોષ છે. સંતોષ હોય તો દુઃખ ન લાગે, અને અસંતોષ હોય તો એ વિષયમાં અટકી જાય. અસંતોષ વાળો અટકે એ કેમ બને? સીધી વાત છે, જેને સંતોષ નથી થતો એ ક્યાંથી અટકવાનો છે? એક વાત તો એ છે. આપણે એમાં કે સ્વાધ્યાય થાય છે તો સ્વાધ્યાય તો કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ એમાં તને સંતોષ છે કે અસંતોષ છે? વિચાર તપાસી લેવું જોઈએ. જો સંતોષ છે તો પ્રયત્ન ખલાસ, પ્રયત્ન જ ઉપડશે. સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા છતાં અંતર પુરુષાર્થનો એની શરૂઆત કેમ થતી નથી? સંતોષ છે, બીજું કાંઈ નથી. અટકો છે, સંતોષ છે ત્યાં અટકો છે. જો અસંતોષ છે તો એને પુરુષાર્થ કરવાની જગ્યા છે, એને પુરુષાર્થ કરવાનો અવકાશ છે, અને પુરુષાર્થ કરવાનો અવકાશ નથી. ખલાસ થઈ. એટલે આ વિષયમાં ગફલતમાં ન રહેવાય કે અટકી ન જવાય, એ બહુ ધ્યાનમાં રાખવા જેવો વિષય છે, બહુ લક્ષમાં લેવા જેવો વિષય છે. અહીંયા જે વિષયના ભેદ પ્રભેદોનું વર્ણન ચાલ્યું છે એ સ્વલક્ષ્ય પરિણામનું અવલોકન થવા અર્થે છે, સબ્જેક્ટ કન્ડિશન વાત છે, કોઈ બીજાને લક્ષ્યમાં લઈને વાત નથી. કોઈ વ્યક્તિ વિશેષને લક્ષ્યમાં લઈને પણ વાત નથી. સ્વલક્ષ્ય પોતાના પરિણામનું અવલોકન થાય એ અર્થે, એ હેતુથી એમાંથી પોતે બચી શકે, એમાંથી પોતે છૂટી શકે, ચેતી શકે, સાવધાન થઈ શકે, એ અર્થે અહીંયા જે વિવરણ છે ભેદ પ્રભેદનું એનો એ હેતુ છે. એની પાછળનો કુદરતી પ્રારંભમાં એ વાત લખાઈ ગઈ છે. એટલા બધા ભેદ પ્રભેદ અમુક લીધા છે અને મુમુક્ષુની ભૂમિકા ના લીધા છે, એટલે કોઈ એમ વિચારી લે ભૂલથી કે આવું તો ફલાણી જગ્યાએ દેખાય છે, એના ઉપર તો આ વાત નથી લખી ને, આ તો ફલાણાને દેખાય છે માટે એના માટે તો આ વાત નથી લખી. બહુ કુદરતી વસ્તુ લખાય છે. સરાગી દેવ, સરાગી ગુરુ અને રાગવર્ધક શાસ્ત્રો. રાજમલજીએ રામાયણ મહાભારતને રાગવર્ધક કયા છે? વાત તો સમયસરની પોતાને કરવાની છે કે આ વિતરાગી શાસ્ત્ર છે, રાગ રામાયણ મહાભારતની જેમ રાગવર્ધક નથી. રાજમલ કલષ્ટિકામાં આપણે તો ઘણી વાતો એવી છે એની અંદર વિતરાગતા ની, ચારે કથાનું યુગમાં ઘણી વાત છે, અથવા કથાનું યુગમાં જે પુરાણ પુરુષોના ચારિત્રનું વર્ણન છે એ એમના શ્રદ્ધા જ્ઞાનને ના બળને પ્રદર્શિત કરવા માટેની વાત છે કે જે આ ચારિત્ર મોહના ઝંઝાવાત ઉભા થયા કે જેમાં શંકા પડી જાય કે આમાં ટકી શકાય કે રહીશ ને ન ટકી શકાય એવી શંકા પડે. એવા ઝંઝાવાતની અંદર જેને શ્રદ્ધા જ્ઞાનને ટકાવી રાખ્યું છે, અથવા શ્રદ્ધા જ્ઞાનમાં જે ધારણ કરેલા આત્મતત્વને છોડ્યું નથી, એની શ્રદ્ધા જ્ઞાનનું પરાક્રમ કેટલું મોટું, કેટલું મહાન, આ વાત સમજાવે છે ને. એટલે એ વૈરાગ્ય શાસ્ત્ર છે. ત્યાં તો એ વિષય જ નથી, એટલે બાકીનો જે વિષય આવેલો એ તો રાગવર્ધક જ થવાનો. એવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા માન્યતા, શ્રદ્ધા એટલે માન્યતા, એ મારું કંઈ કલ્યાણ કરશે, મને લાભ કરી દેશે, એની પ્રશંસા, એમની કોઈ પણ પ્રકારની અનુમોદના કે એની સ્થાપના કરવી, કરાવવી કે સ્થાપના કરતા હું એમાં સંમત થવું, એનાથી દર્શન મોહ તીવ્ર થઈ અને સિદ્ધે સિદ્ધું ગ્રહિત મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. થોડી શરૂઆતથી એ શૈલી લીધી છે કે સ્થૂળ મિથ્યાત્મા સૂક્ષ્મ મિથ્યાત્મા સૂક્ષ્મ મિથ્યાત્મા એમ કરીને શૈલી કરે, એટલે પહેલો બોલ એ રીતે આવ્યો છે, ગ્રહિત મિથ્યાત્મા લીધો છે, સ્થૂળ મિથ્યાત છે. એવો જ પ્રકાર અહીંયા છે કે વૈરાગી દેવ નિર્ગ્રંથ ગુરુ તેમણે નિરૂપેલા શાસ્ત્રો એમની અવમાનના કરવી, એને નહીં, એની નિંદા કરવી, વિરોધ કરવો, નિંદા કરવી, અવમાનના કરવી, ઉથાપના કરવી, કરવી, કરાવવી કે કરતા હોય એને અનુમોદન કરવું, અનુમોદન કરવામાં ઘણાનો ભૂલ થાય છે. આપણે ત્યાં અનુમોદન કેમ થાય છે એ ખ્યાલમાં નથી આવતો. આમ તો તત્વજ્ઞાનની ચર્ચામાં ઘણા પ્રશ્નો આત્માના સ્વભાવના પૂછે, પણ આવી અનુમોદના થાય એ ખબર નથી પડતી કે આવું કોઈ પણ કરતું હોય એની પ્રશંસા થઈ જાય, અથવા એ કરનારના દોષનો બચાવ થઈ જાય તો એની અનુમોદના થઈ જાય છે. વૈરાગ દેવગુરુ શાસ્ત્રને વિરાજ ના કરતા હોય એ દોષ તો નિષિદ્ધ છે, તો એની ક્યાંય અપેક્ષા લગાડીને, કારણકારી લગાડીને, કોઈ સંબંધવશ, કોઈ કારણવશ, કોઈ પણ પ્રકારે એનો બચાવ કરે ત્યારે એની અનુમોદના એને લાગી જાય. અનુમોદનાને ઘણા નથી સમજતા. બુદ્ધિવાળા માણસો પણ એ વિષયની અંદર પોખાઈ જાય છે. અનુમોદવું એટલે શું છે કે એને સીધી રીતે ભૂલું જ કે ના ના એ સારું કરે છે, સારું કરે છે તો અનુમોદના એમ નહીં, એ ખરાબ કરે છે એનો નિષેધ ન આવે અને એનો જો બચાવ થાય તો એ અનુમોદના છે. નિષેધવા યોગ્ય છે એનો નિષેધ આવવો ઘટે છે, આવવો જ ઘટે છે, એ યથાસ્થાને છે, એ યથાસ્થાને ન રહે અને બચાવ થાય તો અનુમોદના થઈ જાય છે. અનુમોદના વિષયમાં મોક્ષ ભૂલ કરી જાય છે એ જોવાનું આવે છે. અનુમોદના છે મધ્યસ્થા નથી, ભાઈનો પ્રશ્ન તો ઠીક છે, કોઈ કંઈક આપણે તો મધ્યસ્થ રહેવું, કોઈ ગમે તેમ હોય આપણે શું મધ્યસ્થ રહેવામાં એવું છે, એને તપાસવું કે મધ્યસ્થ રહીને ક્યાં મધ્યસ્થ રહે છે, નાતા દ્રષ્ટા ભાવમાં રહીએ છે, શુદ્ધ ઉપયોગમાં રહીએ છે, તો મધ્યસ્થ રહીને શું કરે છે, કે જે નિષેધમાં રહીએ છે એનો નિષેધ એને આવતો નથી, એને નામ આપ્યું મધ્યસ્થાનો. એ મધ્યસ્થાન છે, મધ્યસ્થાનો આડંબર જરૂર છે પણ એ મધ્યસ્થાન છે.
આપણા
થઈ જાય છે એમાં પણ અનુમોદન થઈ જાય છે, પછી છેતરાઈ જાય છે અને એને ખબર નથી પડતી કે મારું અનુમોદન પહોંચે છે, એને હું તો મધ્યસ્થ રહું છું, થઈ જાય છે અનુમોદન. અનુમોદન એટલે તો આપણે અહીં ચર્ચા કરી, કરવું કરાવવું અને અનુમોદવું, અનુમોદવામાં ભલાય પડી જાય છે, કેમ કે કરવું કરાવવામાં તો સિદ્ધિ પ્રવર્તે છે, અનુમોદવામાં પ્રવર્તે એને નથી દેખાતી કે મારે ક્યાં આમાં પ્રવર્તે છે, અહીંયા છેતરાય છે, આ ગફલત મારાવાનો વિષય છે. આ વિષય થોડો ચર્ચવા જેવો વિષય છે, પણ ગફલત અહીંયા થાય છે, આ બહુ મોટી ગફલત છે. નિંદાનો ક્યાં પ્રશ્ન છે, જે જે છે તેમ કેવું છે, એનું નામ નિંદા ન કહેવાય, દોષ ને દોષ કહેવાય એનું નામ નિંદા કહેવાય, એનું નામ નિંદા કહેવાય, દોષ ને દોષ જ કહેવાય. નિંદા તો ત્યારે કહેવાય કે દોષ ન હોય એને દોષ કહે, એનું નામ નિંદા છે, દોષ ને દોષ ગણે તો એનું નામ નિંદા નથી. આને સ્થાપે તો આને ઉઠાપે, એક સાથે જ પ્રતિપક્ષ હોય છે, જો સાચાને સ્થાપે તો ખોટાને ઉઠાપે જ ઉઠાપે, નહીંતર સાચાને પણ સ્થાપે ને ખોટાને પણ સ્થાપે, તો ખોટાને સ્થાપે છે, સાચાને સ્થાપતો હોવા છતાં સ્થાપતો નથી. એટલે તો આપણે લઈએ છીએ કે એ જ્ઞાનીની વિરાજના અનંત જ્ઞાનીની વિરાજના, એક શાસ્ત્રની વિરાજના અનંત શાસ્ત્રની વિરાજના, એક જિનેન્દ્રની વિરાજના અનંત જિનેન્દ્રની વિરાજના, એનું શું કારણ? પણ અમે તો 24 તીર્થંકરને માનીએ છીએ, એક કઈને માનતો નથી, એ વિશે છે. કરવું કરાવવું ને અનુભવવું, ત્રણેનું પાક સરખું, ત્રણેનું ફળ સરખું છે, ફળ સરખું છે તો પાક સરખું છે, તો ફળ સરખું છે, ફળ સરખું છે એનો અર્થ શું છે, તો પાક સરખું છે, જો પાક સરખું હોય તો જ એનું ફળ સરખું હોય ને, સિદ્ધિ વાત કરે છે. પોતે સ્થાનક વાસીના સાધુ થયા તો એમણે એક સંશોધનની એમણે એક લાઈન પકડી દીધા કે કરવું કરાવવું અનુમોદવું, શું પ્રતકારિત અનુમોદના અને મન વચન કાયા, ત્રણે ત્રણે ગુણી નાખે એટલે ત્રણેયમાં ત્રણેયને એપ્લાય કરી નાખ્યા. અને 9 કોટીમાંથી 1 કોટી ક્યાંય, 1 કોટી ક્યાંય તૂટે છે, આ એ કાયમ જોતા, 1 કોટી તૂટી તો 8 તૂટી ગઈ, બાકીને 8 સાબુત નથી, સાબુત દેખાય તો સાબુત નથી. આ એક એમનો એક આગળ ચાલવામાં સંશોધનની અંદર એમણે ટોર્ચ હારે રાખી દે, ગફલતમાં ન રહેવા એના માટેની ટોર્ચ હતી એમની પાસે. જેવું એમણે પૂછ્યું ગુલાબચંદજી કરીને વૃદ્ધ સાધુ હતા એમના વખતમાં, કે કોઈ પુરુષોત્તમ લાલજી કરીને જેવું બોલનાર, શાસ્ત્રમાં જીવ પ્રતિમાની વાત છે તો કે અહીંયા તો યક્ષની પ્રતિમા, તો કે ના, યક્ષની પ્રતિમાની વાત આવી રીતે ન હોય, જે રીતે વાત મૂકી છે એ રીતે તો વાત જીન પ્રતિમાની જ મૂકી છે. જીન પ્રતિમાની સ્થાપના આપણે નિષેધ કરીએ છીએ તારા પાસે સંપ્રદાયમાં, આપસની ચર્ચા હતી એટલે પેલા લોકો કન્ફર્મ થયા કે તારી વાત સાચી છે. શું પેલા પેલા તો વૃદ્ધ સાધુ હતા, દીક્ષા મોટી હતી, આ નવ દીક્ષિત હતા, એટલે ગુરુ શિષ્ય જેવો કાનજી તારી વાત તો સાચી છે, પેલા કબૂલ કરી લીધું. સંપ્રદાયમાં તો નામ લેવા એવું નથી. રોટલા પાણી બંધ થઈ જાય, રોટલા કોઈ હાર વરાવે નહીં, ખભરાટ મચી જાય, સંપ્રદાયનું જે ઉથલ પાથલ થઈ જાય. એમણે સીધો આત્મી કહ્યો, આમાં તો કોઈ આત્માર્થી નથી. શ્રાવક અને મુનિની તો વાત જ ક્યાં રહી, કોઈ એમાં આત્માર્થી નથી, સીધો આત્મી આત્મી કહો, કેમ કે કુટી તૂટે છે. આત્માર્થી હોય આ સંમત કરે નહીં. આત્માર્થીની ભૂમિકામાં એ વાત લીધી, એમણે જીન પ્રતિમાનો નિષેધ આત્માર્થી પણ ઉભી, નાની પણ ઉભી તો પ્રશ્ન જ નથી, ચર્ચવાનો જ વિષય નથી. ત્યાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ તરીકે આંખ એમનો હતો માપવાનો. આગળથી એમણે માપ્યા આખા સંપ્રદાયને નક્કી કરી દીધું, ખલાસ, અહીંયા રહેવાય નહીં, છોડે છૂટકો. બહુ માન સન્માન બીજું ત્રીજું બહુ વધી ગયું, વાત બહુ આગળ વધી ગઈ, ગમે એટલી આગળ વધી ગઈ. કોના હાટું રહ્યું કેવી રીતે રહ્યા હવે તો શું કરવું વચ્ચે સાર વચ્ચે આવે તો શું કરવું, એ પછી અંદર આવે કે ન આવે, કઈ કહેવતમાં એ વાત આવે કે ના આવે, વચ્ચે અસાર આવે તો એનું શું કરવું. વાત તો એવું છે કે પોતામાં જે ખરાબ છે એનું શું કરવું, પોતામાં જે ખરાબ થતો છે એનું શું કરવું. પોતે નિષેધે અંદરમાં નિષેધો તો બહાર આદર કરવાનો ક્યાં પ્રશ્ન આવે છે. વાત તો પોતા માટે હતી ને, છેતરાવા માટે તો ઘણી વાતો છે, ભૂલાવા માટે તો ઘણી વાતો છે. જેટલા પ્રશ્નો ઉઠે એટલા ઉઠાવો, એનું વિચારી છે. આ એક જગ્યા છેતરામણી છે, અનુમોદનના વિષયમાં અનુમોદન થાય છે એની ખબર પડતી નથી, અને તે પણ તત્વજ્ઞાનનું અધ્યયન કરનારને અભ્યાસ કરવાની ખબર નથી પડતી. બચાવ ન કરવો પણ સોફ્ટ કોર્નર તો રાખવો કે નહીં, હું પ્રશ્ન ઉઠાવું છું. બચાવ નથી કરવો પણ આપણે હવે કઈ જરા સોફ્ટ કોર્નર રાખવું, બધો અનુમોદનાનો પ્રકાર છે, અનુમોદનાના ભંગમાં જાય છે એવો વિષય છે. ખરેખર તો મૂળ પોતાના પ્રયોજનમાં ભૂલ થઈ ગઈ છે, જે પ્રયોજન છે એ ભૂલાઈ ગયું છે, અને ખરેખર તો ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ ચાલે છે પણ માર્ગે નથી, હું માર્ગે છે. એટલે તો દર્શનમાં વધે છે ખબર નથી પડતી, જેમ તપ કરતા કરતા ક્રિયાવાદીને દર્શનમાં વધે છે. ગુરુદેવે સ્પષ્ટ બોલી દીધો કે ઉપવાસ કરતા કરતા કે તપ કરતા કરતા કલ્યાણ થઈ જશે એ શલ્ય છે, એમ શાસ્ત્ર માનતા માનતા કલ્યાણ થઈ જશે એ પણ શલ્ય છે. પંચાશક બોલાય એની દર્શન વાત છે, પેલો ત્યાગ કરીને બેઠો છે, અન્ન તો પ્રાણ સમાન છે, તો અન્નનો ત્યાગ કરે છે, ઉપવાસ કરે છે. કરી તો જુઓ, મહિના મહિનાના ઉપવાસ કરી તો જુઓ, ખબર પડે તો કે ખાવું પીવું મજા કરવી છે ને ઉપવાસ કરે એનો નિષેધ કરવો છે, કેક નો કે હાથથી ભલે સહન શક્તિથી કરે માર્ગ તો દર્શનનો નથી, ભલે મંદ કસાય રાખતા એમ તપશ્ચર્યામાં મંદ કસાય રાખે કે શાસ્ત્ર અધ્યયન કાળે મંદ કસાયથી વર્તે, પણ દર્શનનો તીવ્ર થાય છે એ વાતની જાગૃતિ કે એ વાતની સમજણ કે એ વાતનો ખ્યાલ પડે છે કે નથી? જો એની ખબર નથી ક્યાંથી દર્શનનો લાગે છે તો બચવાનો પ્રશ્ન ક્યાં રહે છે? એટલે શું હોય છે કે ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ થતો હોય છે પણ દર્શનનો વધારતો હોય છે, એમાંથી એ બધું ઊભું થઈ જાય છે. ગ્રહિત અગ્રહિતમાંથી જેમ ગ્રહિત થઈ જાય છે એવી રીતે એમાંથી આ બધી અનુમોદના આદિ પ્રકાર એમાંથી ઊભું થાય છે. હમણાં એક બોધ ચાલી ગયો વચનામૃતમાં કે તત્વનો ઉપદેશ અસી ધારા સમાન છે, તરવારની ધાર કાપે જ કાપે, એમ તત્વનો ઉપદેશ જીવનો મિથ્યાત્વ આદિ દોષ કાપે જ કાપે. ઓઘ સંજ્ઞાએ તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરે કે દેવગુરુ શાસ્ત્રની, શાસ્ત્રની પ્રવૃત્તિ તત્વજ્ઞાનની છે ને, લાંબો કાળ કરે એટલે દર્શન નો વધે, કાળ જેતે જ થયો દર્શન નો વધી જાય, પછી એમાંથી આ બધા ફણગાળ ઉડે સ્થૂળ દોષના. એટલે શું કહ્યું કે જ્ઞાનની પ્રવૃત્તિ ચાલે છે શાસ્ત્ર અધ્યયનની, કાળ જાય છે અને ચેતવે છે. કેમ કાળ જાય છે? તપાસ અંદરમાં ક્યાંય ઓગ સંજ્ઞા એ કાળ જાય છે કે ક્યાંય દર્શન ઘટે છે ને કાળ જાય છે, બે માંથી એક તો તપાસી લે બસ. આ ઉદ્દેશ વિષય છે કોઈ પણ તબક્કે આવે છે. અથવા એમ સાંભળ્યું બીજી રીતે લઈએ કે એ પોતાનું નિજ પરમ તત્વ પરમાત્મ તત્વ પરમેશ્વર પદ છે, સાક્ષાત સિદ્ધ પદ છે, આરાધવા યોગ્ય છે. તો આરાધવા યોગ્ય છે એનો અર્થ કે ઉપેક્ષાને યોગ્ય તો નથી, અનાદરને યોગ્ય તો નથી છે. હવે જો એના આરાધન પ્રત્યે એનો પ્રયત્ન ચાલુ ન થાય, ભલે પ્રયત્ન યથાશક્તિ થાય પણ પ્રયત્ન જ ન વર્તે તો એનો બીજો અર્થ શું? મધ્યસ્થતા છે એનો અર્થ? હવે હું પૂછું, મધ્યસ્થતા નથી એ અનાદર છે? એ અનાદર છે. અહીંથી દર્શનમાં વધે છે, દર્શનમાં ક્યાંથી વધે છે? ઉપેક્ષા ભાવ, વિમુખ પણ, અનાદર પણ, દર્શનમાં વૃદ્ધિ જ થશે, બીજું શું થવાનું નથી. ગુરુદેવ શ્રી કીધું ને પુણ્યની મીઠાશ, પુણ્યની મીઠાશ વેદે છે તે તો એનું, એટલે એના આત્માનું ખૂન કરે છે એમ લીધું છે. સીધું કઠોર શબ્દ વાપર્યા છે, કરે છે પુણ્ય, કરે છે આત્માનું ખૂન, કેમ કે મીઠાશ સહિત કરે છે. દ્વેષ નથી આવ્યો. આચાર્ય ભગવાને સમય સારમાં એને વિષકુંભ કહ્યો, કઈ દ્વેષ નથી આવ્યો. વિષ ઝેર છે, ઝેર કીધું છે એનું કારણ છે મીઠાશથી કરે છે. શું ઝેર? તો ઝેરની ઉપમા એને ઓછી પડે છે. ઝેર તો એકવાર મારે આને તો બધા અનંત કાળ જન્મ મરણ કરશે. ક્ષણ ક્ષણના ભયંકર ભાવ મરણની તો વાત જ જુદી છે. દ્રવ્ય મરણ અનંત થશે, એને ઝેરે શું કહેવું? એટલે વિષ્ણુનો કુંભ કહી દીધો, વિષ્ણુ કુંભ છે. દ્વેષ આવ્યો છે કે કઠોર શબ્દ વાપરો છે એવું નથી, પણ એ જે કઠોર શબ્દ લાગે છે ખરેખર તો ઓછો પડે એવો વિષય છે. નિરુત્સુક છે, હા નિરુત્સુક છે. તત્વા સિદ્ધાંત કરવામાં જેને ઉત્સાહ નથી દર્શનનો માયન થાય છે, નિરુત્સાહી થઈ જાય છે. પરિણામ પોતાના સ્વરૂપની આરાધનાનો ઉત્સાહ, ઉત્સાહ કહો, વીર્યનું ફરવું કહો, પ્રયાસ કરવો કહો, પ્રયત્ન કરવો કહો, એ પ્રયત્ન છૂટીને નિરુત્સાહ થાય છે. એનું કારણ શું? કે એનું કારણ દર્શનમાં છે. એથી નિરુત્સાહી થયો, વિમુખ થયો, હિતાહિતનો વિચાર કરવામાં અસમર્થ થયો, બધી પરિસ્થિતિ ઊભી થઈ. મધ્યસ્થા નથી.
જય પરમ કૃપાળુ શ્રી કહાં ગુરુદેવનો જય વિદ્રાપ ગંગા જય ધારણો જય મહો જય.